તારીખ 22/4/1980 ને રવિવાર ના રોજ પૂજ્ય ગુરુદેવશ્રી નું મુંબઈ માં પૂજ્ય બેનશ્રી ના વચનામૃત ઉપર રોચન રોચન નંબર 6.
નમો લોય સૌરિયંતાણમ નમો લોય સૌદાનમ નમો લોય સૌરિયાણ નમો લોય સૌજાયણમ નમો લોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધં ચૈવ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વાભાવ નિયુત નિદાતા
105 હું મારી 105 છે એનો વિષય છે પ્રભુ. આત્મા એ તો ત્રિકાળ એ જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થ એ ધારણ કરેલો છે. હું કે છું પ્રભુ, જે આત્મા અંદર દ્રવ્ય જે વસ્તુ છે એ તો જ્ઞાયકપણું જાણવાપણું દેખવાપણું આનંદપણું એવું જે જ્ઞાયકપણું એ દ્રવ્યનો વેશ ને દ્રવ્યનું સ્વરૂપ છે. એ જેની વાત છે બેન તો નીકળ્યોમાં ભૂલી ગયા છે, ત્યાં તો પરિચય ગણો ને, એમાં અંતરની વાત થોડી આવી ગઈ છે. આ આત્મા એ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ એ ધ્રુવ જ્ઞાયકપણું એક એનું વિષ્ણા વસ્તુ છે. પરમાર્થે તો એ જ્ઞાયકપણું જ એને ધારણ રાખ્યું છે. એટલે શું જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વિષ નથી. ભગવાન આત્મા એને કોઈ પર્યાય રાગની પર્યાય કે સૂક્ષ્મની પર્યાય એક સાયકની અવસ્થાનો વિષ પણ જ્ઞાયકમાં નથી. એની વાત છે પ્રભુ. એ નિત્યાનંદ પ્રભુ વિનાયકપણું જ જેણે અનાદિ અનંતપણે ધારણ રાખ્યું છે, જેમાં પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. એટલે શું વિનાયકપણાનું જે તત્વ દ્રવ છે એમાં કોઈ જાતની પર્યાય તેમાં નથી. શરીર વાણી મન તો પ્રભુ આ તો જુદા રહ્યા, કર્મ જુદા રહ્યા, રાગ જુદો રહ્યો, પણ અંદર કોઈ જાતની પર્યાય એમ દીધું છે ને, કોઈ પર્યાય વેશ નથી. દ્રવ દ્રષ્ટિ સંગત દર્શનનો વિષય પ્રથમ ધર્મની દશા એનો વિષય જે દ્રવ જ્ઞાયક ભાવ તેણે કોઈ પર્યાયનો વેશ ધારણ કર્યો નથી. સંગત દર્શનની પર્યાય પણ જ્ઞાયકનો વેશ નથી. એની વાત છે બાપુ. અનંતકાળથી સર્વજ્ઞ પરમેશ્વર જે થયા તે દ્રવ સ્વભાવમાંથી થયા છે. એ દ્રવ સ્વભાવ એવી ચીજ છે ગંભીર કે જેમાં દયાદાન પુનપાપના વિકલ્પ તો વેશ તો એને નથી, પણ તેમાં ધર્મની પર્યાયનો સૂક્ષ્મ સૂક્ષ્મ ક્ષાયકની પર્યાય પણ નાયકપણાના ભાવમાં તે પર્યાયનો વેશ નથી. સારી વાત છે. અહીં તો હજી બહારનું કંઈક કરી દઉં, આ કરી દઉં. અહીંયા તો કહે છે પ્રભુ એક વાર સાંભળતો ખરો નાથ. તારી ચીજ અંદર જે છે એને એની વ્યવસ્થામાં જે પર્યાય થાય એ પર્યાયનો વેશ પણ દુર્વ્યવહાર નથી કર્યો. પર્યાય પર્યાયમાં રહે છે, અવસ્થા અવસ્થામાં રહે છે, અને અવસ્થા ઈ અવસ્થામાં છે. અવસ્થા ઈ અવસ્થા સ્વીકાર જે છે, અવસ્થા ઈ એમાં વર્તમાન અવસ્થા તે ત્રિકાળી અવસ્થા વંશ વસ્તુમાં એ અવસ્થા નથી. એનું છે ભાઈ મેરી, જ્યાં દ્રષ્ટિ મૂકવાની છે કન્યક દર્શનની પર્યાય ધર્મની પ્રથમ શરૂઆત એ પર્યાયનો વેશ પણ દ્રવ્યમાં નથી. ભાઈ આ તો બહુ ધીરજથી ભગવાન આખી એનું ચીજ શું છે અને તેમાં દ્રષ્ટિ વિધિ સંગત દર્શન થાય એ સિવાય કોઈ સંગત દર્શનની ઉત્પત્તિનો કોઈ બીજો ઉપાય છે નહીં. એ સંગત દર્શનની જે પર્યાય એનો વિષય જે જ્ઞાયક દ્રવ સ્વભાવ વસ્તુ સત્તા હોવા પણ એ પિતાળી એક રૂપ રહેનાર તેનો વિષય કરનાર સંગત દર્શન પર્યાય વિષય એટલે દેહ એ પર્યાયનો વેશ પણ દ્રવ્યમાં નથી. આખરી વાત છે, ત્યાં નવરાશ નમળે અંદર ભગવાન પૂર્ણાનંદથી ભરેલો પ્રભુ ધ્રુવ જેની ધાતુ એટલે કે ધ્રુવપણું જેણે ધારી રાખ્યું છે તેમાં ધ્રુવ એવી પર્યાય તે ધ્રુવમાં છે નહીં. ભાષા સમજાય છે? હા હા હા, આવો ઉપદેશ છે. ભગવાન મહારાજ કોઈ અનુકી છે બાપુ, સર્વજ્ઞ ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર એના દીવ ધ્વનિમાં આવેલો સાર એ આ વાણી છે. કે છે જ્ઞાયક તત્વને તત્વ જ્ઞાયક તત્વ તો છે, ત્રિકાળી જાણક સ્વભાવથી ભરેલો ભગવાન અનંત ગુણના ધ્રુવને ધારનાર પ્રભુ, પણ એ ધ્રુવને ધારનાર એ આધેયને આધાર પણ જેમાં ભેદ નથી. અનંત ગુણ તે આધેય છે, રહેનાર છે, અને અનંત ગુણ જેમાં રહે છે તે આધાર છે. એવો જ આધાર ને આધેય પણ જેમાં સંબંધ નથી કયા, એવો જ આ ભગવાન અંદર આત્મા ત્રણલોકના આ તીર્થંકરના શ્રીમુખે આ વાણી આવી હતી. ધર્મી પોતી સમજીને આ રીતે વાણી ભગવાનના વતી કહે છે. સમજાય છે કે આવો ધોધ કરું. એ જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વિષ નથી. આ કોઈ પર્યાય અપેક્ષા બે વાત કરી. ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ જે છે તેની આદિ નથી, છે તેનો નાશ નથી, છે તેમાં ધ્રુવતાથી ભરેલું છે, છે એવા તત્વને કોઈ વર્તમાન અવસ્થા અલગ એને નથી. પરમાર્થે કોઈ પર્યાય વિષ નથી. કોઈ પર્યાય અપેક્ષા નથી. બીજો બોલ એ મેં સાંભળવું ભાઈ. આ તો જગત થી નિરાળી થી છે નાર ભગવાન અંદર બિરાજે છે પ્રભુ એ પૂરણ જ્ઞાયક તત્વ થી ભરેલું તત્વ છે ધ્રુવ છે એને એમાં કોઈ પર્યાય અવસ્થાનો સાહેબ સંકેત કેવળ જ્ઞાનની પર્યાય એ પણ ધ્રુવમાં એ પર્યાયનો વેશ નથી છે આવું કે સાંભળ્યું છે ધીરુભાઈ ધીરુભાઈ ને તો પ્રેમથી છે પેલેથી આ તો આવી વાત છે ભગવાન અંદર વસ્તુ જે છે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર એમના જ્ઞાનમાં સર્વજ્ઞપણામાં આ તત્વ જણાણું છે એ તત્વ ત્રિકાળી છે અને ત્રિકાળી તત્વ છે તેની વર્તમાનનો વેશ ત્રિકાળીને નથી અને તે વેશ ત્રિકાળીને નથી એ તો વિનાયક વેશ છે એ સમ્યક દ્રષ્ટિને દેહમાં એ લેવાનું છે સમ્યક દર્શન જેને પ્રથમ પ્રગટ કરવું હોય ધર્મની પહેલી સીધી શરૂઆત કરવી હોય તો એનો ધ્યેય એ જ્ઞાયક ત્રિકાળ છે તેમાં એ પ્રગટ કરેલી પર્યાય પણ તેને ધારણ કરી નથી રાખી સમજાય છે કાંઈ પર્યાય પરમાર્થે તો એમાં વેશ નથી પણ કોઈ પર્યાય અપેક્ષા નથી કોઈ પર્યાયની અપેક્ષા નથી ચીજને ટકવા માટે ત્રિકાળી વિનાયક તત્વ જે ટકતું છે જે સમ્યક દર્શનનો વિષય છે એને કોઈ પર્યાયની અપેક્ષા નથી કે અમુક પર્યાય હોય તો જ ત્રિકાળી ટકી શકે અને અમુક ન હોય તો નટી શકે એવી કોઈ અપેક્ષા વિનાયક ત્રિકાળી તત્વનીમાં કોઈ બહારની અપેક્ષા પર્યાયની એને છે નહીં ભાઈની એટલે ભાઈ કેમ કહેવાય કે જ્ઞાયક તત્વ થી અંતર તત્વ છે અને પર્યાય છે તે બાહ્ય તત્વ છે નિયમસાર શુદ્ધ ભાવ અધિકાર એની પહેલી ગાથા આગતરી ગાથા શુદ્ધ ભાવની પહેલી શાંતિભાઈ ને ઘરે લખાવી છે રામજીભાઈ ભણે ના છે ત્રણ ગાથા લાલચંદભાઈ કીધી છે આ વિનાયક ભાવ ભગવાન જે છે એ બંધને મોક્ષને કરતો નથી જેમ નેત્ર આંખ છે એ જાણતા પરને કંઈ કરતું અને વેતું નથી પરને જાણતા કરતો ને વેતું નથી એમ ભગવાન જ્ઞાયક આત્મા પરને તો કરતો વેતો નથી રાગને કરતો વેતો નથી પણ પર્યાયને કરતો નથી એની વાત છે પ્રભુ આ તો ઠેઠની વાત છે આ પરીક્ષામાં પાસ થાય એને સમ્યક દર્શન થયા વિના રહે નહીં એમ કે અને એના ભવના અંત આવી જાય ભાઈ એને અંતરમાં ભવના અંતના ભણકાર વાગે ભવના અંતના ભણકાર વાગે સંસારનો અંત આવ્યો હોય અને હવે અમારા અલ્પકાળમાં અમારા સ્વદેશમાં પૂર્ણપણે પહોંચી જશું વિકલ્પમાં જ્યાં સુધી વર્તાય છે ચાહે તો શુભ રાગ દયાદાન હો પણ એ વિભાવ છે એ અમારો ઉદ્દેશ નહીં, એ અમારું સ્વરૂપ નહીં, એ અમારો વેશ નહીં, એની અમને અપેક્ષા નહીં, એની તો નહીં. પણ નિર્મળ પર્યાય પ્રગટ થાય એની પણ ધ્રુવને ટકવા માટે તે પર્યાયની અપેક્ષા નથી. ભાષા તો આદિ પણ બાપા ભાવ તો છેમ છે અંગ્રે છે. એકાદ કરી નામ આવ્યા છે તમારા બે માં એમ યાદ આવ્યું છે. એ શું પંકજો શરણ અક્ષર માટે કામ માત્ર કાંઈ નહીં, ભરતો કામ માત્ર કાંઈ નહીં. આપણે બપોર ને સુધા એવું વિચાર એવો ત્યાં ઓછ વાત છે. એમાં નિરક્ષરી વાણી ભગવાન ઓમ નીકળે છે. ઓમ ધ્વનિ, ઓમ ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, એમાંથી આગમ રુચિ ભવિગ્રીવ સંશય નિવારે. લાયક પ્રાણી હોય તે મિથ્યાતને ટાળે ને આત્માને પામે. એ અહીં કહે છે કે એ આત્માને પામે, એ આત્મા છે કેવો કે જેને કોઈ પર્યાય તો નથી પણ તેને કોઈ પર્યાયની અપેક્ષા નથી. પ્રભુ કાને સાંભળો આ એક વાતો છે, ત્રણલોકના નાથના ઘરની અમરની વાતો છે, એ અમર થવાની વાતો છે. પ્રભુ એ અમર છે આત્મા. વિકારી અમર છે એને પર્યાયની અપેક્ષા નથી. આત્મા મુનિ છે કે કેવ જ્ઞાની છે એ પર્યાય છે. સાચા સંત મુનિ જે છે એ પણ એક પર્યાય છે. કેવળ જ્ઞાન છે એ પણ એક પર્યાય છે. અને સિદ્ધ છે એ પણ એક પર્યાય છે. આવી વાત રણલોકના નાથ સિવાય ક્યાંય હોય ને બાપા. પ્રભુનો ઓમ ધ્વનિનો પકાર છે. પ્રભુ તું મુનિયને કેવળ જ્ઞાન ને સિદ્ધની અવસ્થા એવી એક પણ પર્યાયની અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થ નથી. એકસો પાંચ બાયોગ્રાફ છે. ભાષા તો સાદી છે ને પ્રભુ, તો બધાને સમજાયું છે ન સમજાયું નથી અને એ સમજનાર ને સમજાવે છે ને. એક વાર રાખો આવ્યો નતો કે કોઈ વૃદ્ધ માણસ ને તરસા લાગી હોય તો ઘરમાં ઘોડો 5000 નો હોય 2000 નો બળદ હોય એને એમ કે પાણી લાવજે, કારણ કે સમજે છે કે હું કઈશ આ સમજી શકશે નહીં. 8 વર્ષની છોડી હોય તો બેન લીલી પાણી લાવે તો એ સમજશે પાણી લાવવાનું. એને એ કે છે એમ યાતા સંતો તીર્થંકરો આ જે વાત કરે છે એ શરીરને નથી કહેતા, એ રાગને નથી કહેતા, એ જાણનારું ભગવાન એને આ વાત કરે છે. પ્રભુ તું જાણનારો છો એવી જે તને પર્યાય પ્રગટે એ પર્યાયની પણ જાણનાર જ્ઞાયકને અપેક્ષા નથી એવું એ તત્વ છે. કેમ કે જે સત છે સત છે પ્રવચન સારમાં તો ત્યાં સુધી દીધું છે. 101 ગાથા છે પ્રવચન સાર. જે સંયગ દર્શનાદી પર્યાય ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થાય તેને ધ્રુવને વ્યયની અપેક્ષા નથી. અહીં તો ભાઈ ધ્રુવને પર્યાયની અપેક્ષા નથી. એમના એટલું સમજવું, પ્રભુ આ તો વિતરાગના ઘરના એ અમૃતના ઓરડા ફુલાય છે. કે છે પ્રભુ તું એક વાત સાંભળ, જે અંદર પર્યાય નથી એવું જે દ્રહ, એમાં જે પર્યાય થાય છે, સંન્યાસ દર્શન જ્ઞાન આદિની પર્યાય થાય છે, એ ઉત્પાતને એના ધ્રુવની અપેક્ષા નથી, એ ઉત્પાતને પૂર્વના વ્યયની અપેક્ષા નથી. ઉત્પાદને ઉત્પાદની અપેક્ષા છે, ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. તો કે છે ધ્રુવ ને ઉત્પાદ ની અપેક્ષા નથી, ન્યાય એમ કહ્યું છે. 101 ગાથા છે પ્રવચન સાર. જ્ઞેય અધિકાર, ચાલો જ્ઞાન અધિકાર છે, બીજો જ્ઞેય અધિકાર છે, બીજો પછી તરણાનિયોગ અધિકાર, બધું છે ને, બપુ બધું જોયું છે ને. અહીં કે છે કેવળ જ્ઞાની અને મુનિ અને સિદ્ધ, હા હા હા, પ્રભુ એ ત્રણે પર્યાય છે. કેવળ જ્ઞાન પણ પર્યાય છે, જ્ઞાન ગુણ જે છે જ્ઞાયક ઇત્રિકા છે, પણ પ્રગટે એક પર્યાય છે, પ્રગટે એ પર્યાય છે. જ્ઞાન ગુણ અને ધ્રુવ તે પ્રગટતું નથી, એ તો ટિકાવ છે. અને કેવળ જ્ઞાન પ્રગટે છે, તો એ પ્રગટે છે તે એક સમયની પર્યાય છે. એ પર્યાય બીજે સમય નહીં રહે એવી થશે પણ એ નહીં, એવી થશે પણ એ નહીં. એ આવો ઉપદેશ હોય છે. ભગવાન ત્રણલોક ના નાથ મહાવીધી માં બિરાજે છે, ત્યાં એ વાત ભૂત માર ચાલે છે, એનો આ તો નમૂનો આવ્યો છે. વસ્તુ એક જ છે, ધીમે ધીમે બેસે ન બેસે એવી નથી પ્રભુ. અનંતા જીવો વિનાયક ને આશરે, જેને પર્યાયની અપેક્ષા નથી, જે પર્યાયને ધ્રુવની અપેક્ષા નથી, એવા ત્રિકાળી ધ્રુવને પર્યાયની અપેક્ષા નથી, એવા ધ્રુવનો આશ્રય લઈ સંન્યાસ દર્શન પામી અને અનંત મોક્ષને પધાર્યા છે. એમાં તારે ભણવું હોય તો આવ્યો. ન્યાયિક વસ્તુ જે છે, તારી નજરો પર્યાય ઉપર ન હોવી જોઈએ એમ કે છે. સમજાય છે કઈ? પ્રભુ નજરોમાં તો નિધાન, નાયક જે ત્રિકાળ છે તે નજરનો વિષય છે, છતાં તે વિષયમાં નજર નથી. જે નજરે નિધાનને જોયું એ નિધાનમાં નજર નથી. ભરતભાઈ બધું સમજવું પડશો, થોડો વર્ષ લાગ્યો છે. અરે ભગવાન, બધા ભગવાન છે ને પ્રભુ. કોણ અધૂરો ને કોણ અપૂર્ણ, પૂરણ વિનાયક ભાવથી ભરેલો પ્રભુ છો ને. અહીં તો કે છે કે તારા ધ્રુવ ને ટકવા માટે નિર્મળ પર્યાયની પણ જેને અપેક્ષા નથી, રાગની તો અપેક્ષા નથી, સંયોગી બીજી ચીજને રહેવાને કારણે ધ્રુવ છે એમ તો નથી, પણ તેને નિર્મળ પર્યાયની પણ જેને અપેક્ષા નથી, એવો જે ભગવાન જ્ઞાયક ભાવ પ્રભુ તેને અહીં ધ્રુવ અને સંગત દર્શનનો તેને વિષય કહે છે. સમજાય છે કાંઈ? માલ છે બાપુ આપો, અહિયાં માર્ગ તૈયાર કરી નાખ્યું છે, આમું એટલી વાત છે એને. હા, 105 એક મુનિ છે, આત્મા મુનિ છે, ધ્રુવ કે કેવળ જ્ઞાની છે, ધ્રુવ કે સિદ્ધ છે, એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થ નથી. બહુ માલ આવી ગયો બાપા, સમજાય છે? કઈ પ્રભુતાનું તત્વ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પોકારે છે. એની દેવધની દિવ્યનામ પ્રધાન દેવને બતાવનારી દેવધની, ચૈતન્ય દેવને બતાવનારી દેવધની, એમાં એ આવ્યું, પ્રભુ તારા આત્માને અમારી દેવધનીની અપેક્ષા તો નથી, પણ દેવધનીથી જણાવું તારું જ્ઞાનની પર્યાય એને પણ અપેક્ષા નથી, પણ દ્રવ્યના સ્વભાવને આશરે પ્રગટ થયેલી પર્યાય એને પણ ટકનાર તત્વને નહીં ટકનાર પર્યાયની અપેક્ષા નથી. ભાષા તો આદી છે પ્રભુ. આ તો અમે તો ભગવાન દેખીએ છીએ બાપા, બધાને અંદર ભગવાન છે અંદર. ઉપર ને નજો નાથ, તેરાય તેરી ચીજમાં તારી ચીજને પર્યાય નથી. તને જોવું ને જાણવું હોય તો પ્રભુ, જાણનારો તને એમ જોવે છે કે તારી વસ્તુમાં તો પર્યાય પણ નથી. તું તો સિદ્ધ સ્વરૂપી ધ્રુવ, એ તો પર્યાય છે, અહીં તો સિદ્ધ સ્વરૂપી સ્વભાવ છે, સિદ્ધ પણ એક પર્યાય છે. અરે રે, મથુરામાં એક વાર ગયા હતા, મોટી સભા તો ભરાઈ ના, પંડિતો હતા, એમાં એટલી વાત કરી, પ્રભુ આ કેવળ જ્ઞાન એક સમયની પર્યાય નાશન છે, રાજ લખી ગયા. બાપુ કેવળ જ્ઞાન તો પર્યાય છે, નિયમ સારના શુદ્ધ ભાવ અધિકારના પહેલી 38મી ગાથામાં જીવાદી બૈ તચમ હેયમ, સમજાય છે તમારે ઘરે? એ પંડિતભાઈ નાખ્યું છે ને તમારે તમારા ઓરડામાં. જીવાદી ભય તત્વ હેયમ, આ જીવની એક સમયની પર્યાય મુનિપણાની પર્યાય, મુનિ એટલે સાચા સંત જેને આનંદના ભરા આવ્યા, એ પર્યાયની પણ જેના દ્રવ્યની અપેક્ષા નથી. આખરી વાત છે એ બહિતતન છે, પર્યાય છે, મુનિપણું કેવળ જ્ઞાન સિદ્ધ એ બહિતત્વ છે. કેમ કે પર્યાયમાં અવસ્થામાં છે એ બહિતત્વ છે, અને અંતરતત્વ છે તેનાથી પર્યાયનો અભાવ છે. સમજાણું કાંઈ? એક ગાથામાં છે, નિયમતા જીવાદી બહિતત્વ હેયમ, અપણો ઉપાદે અપણો અપ્પા, ઉપાદે અપણો અપ્પા. હું પણ પરમ સત્ય પ્રભુના ઘરનું આંબન કરું, અમરગઢ એવો જે ભગવાન અમરગઢ, એને પર્યાય અડતી નથી એવો અમરગઢ છે. એવા તત્વની પ્રભુ તને મહિમા આવી નહીં, અને બહારની મહિમા ખસી નહીં, ક્યાં તો પૈસા નહીં, ક્યાં તો શરીર નહીં, ક્યાં તો વિષય સુખ નહીં, ક્યાં તો પાપના પરિણામ નહીં, ક્યાં તો પુણ્યના પરિણામ નહીં, અને ક્યાં અંદર સૂક્ષ્મ કઈ જ્ઞાનનો ધારણાનો ઉગડ્યો, એની મહિમા આગળ ભગવાન એ પર્યાય વિનાનો છે, એની મહિમા પ્રભુ તને આવી નહીં. સમજાય છે? કઈ એ કે છે એવી એક પણ પર્યાય છે એની અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થ નથી. એ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જાણનારો 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 એટલે જાણવાની દશા ભાવ એમ નહીં. જાણનારો એટલે જાણવાની દશા વાળો નહીં, જાણનારો એટલે ધ્રુવ. વિનાયક થતો જે દોડ આખું જે તળ, એક સમયની પર્યાયની પાસે તળિયું પૂછ્યું તળ, એ ધ્રુવ તળિયું તે વિનાયક. એ જ્ઞાયક એટલે જાણે છે એમ નહીં, જાણવાની તો પર્યાય થઈ જાય છે. જાણવાની પર્યાયની પણ જ્ઞાયક તત્વને અપેક્ષા નથી. આ તો બેન ના શબ્દો છે, વચના મૃતો બહાર આવી ગયા છે. એ તો થોડું મૂલેલા કોઈ વખતે, નહીતર તો બહાર પડે તે નહીં. એ તો અતિન્દ્રિય આનંદ ના અનુભવમાં ક્યાંય એને ચેન પડતું નથી બહાર. એને વધારે પણ 20,000 ના હીરે ગોઠે નહીં, કઈ ગોઠે એની આ વાણીમાં પરમાત્મા જે ત્રિલોકનાથ મહાવીરમાં હતા, ત્યાં હતા, ત્યાંથી આવ્યા, અને ત્યાંનો માર્ગ જે હતો એ અંતરમાંથી આવ્યો ત્યારે આ વાણી નીકળી છે. વિશ્વાસ બેસો કૃષ્ણ બહુ. અહીં તો કે છે કોઈ પણ એવી મુનિ ની સિદ્ધ ની કે કેવળ જ્ઞાની પર્યાય ખરેખર જ્ઞાયક પદાર્થ ને તેની અપેક્ષા હોય તો તે ધ્રુવ ટકે એમ છે નહી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ધ્રુવ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ તો નિત્યાનંદ નો વેશ છે. નિત્યાનંદ માં નિત્યાનંદ ને અનિત નો વેશ છે નહી, એ સમ્યક દર્શન નો વિષય છે. એને અવલંબે સમ્યક દર્શન થાય, બાકી કોઈ બીજી ક્રિયાકાંડ થી સમ્યક દર્શન થાય એવું ત્રણ કાળ ત્રણ લોક માં છે નહી. સમજાય છે? કાંઈ 105 થઈ માલ માલ આવી ગયો અમાર. હવે કેટલા નું છે? 100 ને 36 અહીંયા 34 એમ નહીં, એક 136. હવે અહીંયા એકદમ વાત માલ ની કહેવાની. સંકેત પહેલા પણ હવે એ કે છે એવો જે જ્ઞાયક ભાવ ધ્રુવ પ્રભુ જેને કોઈ મુનિ અને કેવળ જ્ઞાન ની અપેક્ષા પણ નથી એવી ચીજ ને અનુભવતા સંકેત થાય ત્યારે પણ એ સંકેત પહેલા સંકેત પહેલા પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે. સંકેત પહેલા પણ જ્ઞાન દ્વારા વિકલ્પ દ્વારા આ વસ્તુ અખંડ જ્ઞાય છે જેમાં ગુણ ગુણી નો ભેદ પણ નથી તો પર્યાયની અપેક્ષા તો નથી એવો નિર્ણય સંકેત થવા પહેલા વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે. આ આત્મા એમ પાકો નિર્ણય થાય છે. હજી પાકો એટલે છે તો વિકલ્પ, પાકો એટલે જેવું છે તેવો નિર્ણય થાય છે એટલે પાકો કહેવાય. હજી અનુભૂતિ નથી પણ જેવો એ વસ્તુ જ્ઞાયક છે એવો જેને જ્ઞાનના વિકલ્પના વિચારમાં રાગ સહિત વિચારધારામાં જેવો એ વસ્તુનું સ્વરૂપ છે તેવો તેને નિર્ણય થઈ શકે છે. આ આત્મા એમ પાકો નિર્ણય થાય છે. આ જાતનો પાકો એટલે કે સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો ધ્રુવ એવો વિકલ્પ દ્વારા પણ નિર્ણય થઈ શકે છે એમ કે છે. આંગણામાં આવ્યો ઝવેરાતની દુકાનમાં પેસવું છે એ પેલા આંગણે ઉભો આ ઝવેરાત છે ને આ કોઈ મહાત અબજોપતિના હીરા માપ્યા છે એવો એ આંગણે ઉભો નિર્ણય કરી શકે છે. એમાં ભગવાનના અંદરમાં પેસા પહેલા અંદર આનંદ ઝવેરાત ભરી છે એમાં પેસા પહેલા પણ રાગ મિશ્રિત વિચારથી પણ એ જાતનો પાકો નિર્ણય થઈ શકે છે. એ જાતનો સમજાય છે કે જેથી એ ફક્ત અંદરમાં વળવું બાકી રહે એવો વિકલ્પ નિર્ણય થઈ જાય કે ફક્ત એને અંતરમાં વળવું બાકી રહે એટલો નિર્ણય થઈ જાય કે એમ કે છે. સમજાય છે કાંઈ સંકેત પહેલા પણ એમ આવ્યું છે પછી તો થાય એની વાતો શું કરવી કે છે. રંગ દર્શન વાંચવું એ તો અલૌકિક ચીજો છે. લાખો કરોડોમાં કોકને ઉપજે છતાં આનો વિચારનો નિર્ણય કરી શકાય એવું તો લાખોને છે લાખોને છે. વસ્તુનું સ્વરૂપ એવું છે નિર્ણય વિકલ્પથી નિર્ણય કરી શકાય છે કે આ આત્મા પૂર્ણાનંદનો નાથ છે એમ વિકલ્પથી નિર્ણય કરી શકાય છે અને પછી વિકલ્પ તોડીને અનુભવ કરી શકાય છે. સમજાણું કાંઈ શું કરવું આ બહારનું હોય તો કઈ આમ આવતું નથી. આ આત્મા એમ પાકો આ આત્મા નિર્ણાયક આત્મા એવો અનુભૂતિ થયા પહેલા સંગત દર્શન થવા પહેલા તેની સન્મુખમાં સંગત દ્રષ્ટિ મિથ્યાત્મા છે પણ છે સંકિત સન્મુખ એની વાત છે. મુખ મારું પ્રકાશમાં આવ્યું છે મિથ્યાથી પણ સંકિત સન્મુખ છે હવે એમાં અંદરમાં જોવા માંગે છે એની ભૂમિકામાં આજે વિકલ્પ રાગ પણ રાગ દ્વારા પણ આ આત્મા સર્વજ્ઞે કહ્યું પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ પરમાત્માએ કહ્યો એવો સંકેત પહેલા પણ રાગ મિશ્રિત વિચાર દ્વારા 13મી ગાથામાં કહ્યું છે નય નિક્ષેપને પ્રમાણથી તેનો નિર્ણય થઈ શકે છે છતાં એ પછી અભૂતાર છે એને કાઢી નાખીને અંદર માજા સમજાય છે કે 13મી ગાથા છે ને ભૂલખેના વિગતા જીવા જીવા પુનંગ આસવ સમર નિદ્રાનંદ મોખો સમંત એ ભલે હજુ અનુભૂતિ ન થયો હોય એટલે કે અંતરના આત્માના આનંદનો સ્વાદ આવ્યો ન હોય અનુભૂતિ એટલે સંગત દર્શન ને સંગત દર્શન એટલે એ પ્રતીતિની અપેક્ષાએ સંગત દર્શન જ્ઞાનની અપેક્ષાએ એને અનુભૂતિનો આનંદનો સ્વાદ અંતરમાં અનુભૂતિ અનુભૂતિ જેવો એ સ્વરૂપ છે તેવી દશામાં અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આવ્યો ન હોય તો પણ પહેલા વિકલ્પ સહિતનો નિર્ણય હોય છે ખરો. એને 73 ગાથામાં કહ્યું છે ને 73માં કહ્યું છે 73માં છે પહેલો વિકલ્પ છે હજી એકદમ અંદર જઈ શક્યો નથી પણ વિકલ્પ દ્વારા અહમ એકો પર્યાયના શુદ્ધ પરિણામના સત્કારથી પણ અનુભૂતિ એવો ભગવાન આત્મા ભિન્ન છે એવો વિકલ્પ દ્વારા તો પહેલો નિર્ણય કરે ને ત્યાં આવ્યું છે 73 માં આવ્યું છે. પછી વમળમાં જેમ વહાણ ઘૂંચાઈ ગયું હોય ભમર ભમરી ભમર પાણીના વમળમાં વહાણ પટકી ગયું હોય એ વમળ છૂટે તો વહાણ છૂટી જાય એમ પહેલા વિકર્મ દ્વારા એકલો ત્રિકાળે શુદ્ધ છું એક સમયની પર્યાયમાં ષટકારકની નિર્મળ દશાથી પણ પાર છું એવો વિકલ્પ દ્વારા નિર્ણય પ્રભુ પહેલો તું કર એમ કીધું છે ત્યાં એ વમળમાં વાણ છે પણ નિર્ણય કર એ વિકલ્પના વમળમાં પણ આ આત્મા છે. પછી એ વમળ છૂટી જાય છે આય વિકલ્પ છોડે છે ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. આવી વાતો છે મુંબઈ જેવા શહેરમાં વાત તો આવી છે બાપા ભગવાન તારી નાતની જાત એની કેવી છે તેનો રાગ ના વિકલ્પ ના સંગથી પણ નિર્ણય તો કર. પરમાત્માનો એમ ફરમાન છે વ્યવહારે જેવો એ પ્રભુ છે તેવો વિકલ્પ રાગના મિશ્રિત વિચાર દ્વારા રાગના મિશ્રિત વિચાર દ્વારા જ્ઞાન તો ભેગું છે નિર્ણય છે તે જ્ઞાન ભેગું તો છે પણ રાગના મિશ્રિત દ્વારા અંદર પૂર્ણાનંદનો નાથ આવો છે એવો પ્રભુ પહેલો નિર્ણય થઈ શકે છે અને પહેલા વિકલ્પ સહિતનો નિર્ણય હોય છે ખરો. અંતર અનુભૂતિમાં ગયા પહેલા સંન્યક દર્શનમાં અંદરના પરમાત્માના ભેટા થયા પહેલા પ્રભુનો અંદર ભેટો થવો એ તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે કેમ કે અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન ડૂલી રહ્યો છે પાણીમાં જેમ દરિયો ડૂલી રહ્યો છે એકલો એમ આત્મા અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાનથી હિલોડા મારી રહ્યો છે અંદર એવું પૂર્ણાનંદનું નાશ તારું સ્વરૂપ એક વાર વિકલ્પથી તો નિર્ણય કર. રાગ મિશ્રિત વિચારથી તો નિર્ણય કર પહેલા વિકલ્પ સહિતનો નિર્ણય હોય છે ખરો. કેમ કે સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો અને એ સિવાય બીજાઓ આત્મા કહે છે એનાથી જુદી જાતા કઈ છે એવો વિકલ્પ દ્વારા નિર્ણય પહેલો આવે ખરો. બીજા સર્વજ્ઞ પરમેશ્વરે આત્મા કહે છે અને એ સિવાય બીજાઓ આત્મા કહે છે ઘણી જાત વિકલ્પની વિપરીતો લોકો કહે છે એનાથી જુદું પાડવા માટે રાગ મિશ્રિત વિકલ્પ વિતરાગ કેવો આત્મા કહે છે એને માટે આ ભૂમિકા પહેલી આવે તો કહી સહિતનો નિર્ણય હોય છે તો ખરો. છતાં તેને છોડીને પછી જયારે ભમણ છોડીને વાળ છૂટવું પડી જાય છે જ્યાં સુધી વિકલ્પ ને રાગ મિશ્રિત વિચાર છે ત્યાં સુધી આત્મા ત્યાં અટકી રહેલો છે. પણ એ પહેલું આવ્યા વિના રહેતું નથી. આ દુકાન ઝવેરાતની છે ને આ દુકાન જુવારની છે ને આ દુકાન કપાસની છે એમ બીજાથી જુદું પાડવા ઝવેરાતની દુકાન નો વિકલ્પ નામ રાગ દ્વારા નિર્ણય આવે એમ આ ભગવાન આત્મા કહે છે ને અન્ય આત્મા કહે છે એનો આત્રો પાડવા પહેલા રાગ મિશ્રિત વિચાર આત્માનો આવે. ધીરુભાઈ નિર્ભય ધ્યાન તો બરાબર રાખે. સમજાય એટલું સમજવું પ્રભુ, તારા વસ્તુના મહિમાનો પાર નથી નાથ. તું કોણ છો, કેવડો છો, ક્યાં છો, હા હા, એની મહિમા, એનું માહિતમ શું છે પ્રભુ, એ કોઈ વાણી દ્વારા કહી શકાય એવું નથી, અને વિકલ્પ દ્વારા પણ તે અનુભવમાં આવી શકે એવું નથી. છતાં પણ પહેલો બીજાઓનું સર્વજ્ઞ સિવાય આત્માની વાતો કરે છે, એનાથી પરમાત્મા એ આત્મા કહ્યો, એને બીજાઓ કરતા જુદો પાડવાને માટે પહેલો વિકલ્પ થી આ આત્મા ભગવાન કહે છે આવો છે, એવો એને નિર્ણય આવે ખરો. છતાં પણ એ પણ બંધનનું કારણ છે. સમજાય છે કે એનાથી છૂટો પડી જાય. પછી 136, પછી 138 છે લીટી કરી. રુચિ રાખવી શું કે છે? પૂર્ણાનંદના નાથની પહેલી રુચિ રાખવી. જો રુચિ હશે તો વીર્ય રુચિ અનુયાયી કામ કરશે. જેમાં જેની રુચિ તેમાં તેનું વીર્ય નામ પુરુષાર્થ કામ કયા વિના રહે નહીં. જેને જેની જરૂરિયાત જણાય તેની જરૂરિયાત તરફ તેનું વીર્ય વળ્યા વિના રહે નહીં. સમજાય છે કે એમ પહેલી રુચિ રાખવી. હા હા, પર નહીં, શરીર નહીં, રાગ નહીં, એક સમયની પર્યાય જેટલોય નહીં. જેની વાત છે ભાઈ, અંતરની કળાથી આત્માની પ્રાપ્તિ બાપુ, એ કળાઓ કોઈ અલૌકિક છે. એ ઇન્દ્રિયથી જણાય નહીં, ઇન્દ્રિયથી જાણી શકનારો નહીં, ઇન્દ્રિયનો પ્રત્યક્ષ વિષય નહીં, બીજાના અનુમાન દ્વારાથી જાણી શકાય એવો નહીં, પોતે એકનું અનુમાનથી જાણે એવો નહીં. આ 5 બોલ છે, 20 બોલ છે, એમાં 5 બોલ છે યાર, છઠ્ઠો વિશે બોલ સંતોષ છે બધું. એમાં છઠ્ઠો બોલ આ છે, પ્રત્યક્ષ જ્ઞાતા સ્વભાવ, પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. 20 બોલ છે ને, અલિંગ ગ્રહણ પ્રવચન સાર 172 ગાથા, જેને બધું છે ભાઈ, શાસ્ત્રમાં તો પાર મળે, દરિયો છે દરિયો. હા હા, કે છે રુચિ રાખવી એટલે આત્મા પોહાય તેમ પેલું કરવું, બીજું પોહાણ છે તેને છોડી દેવું. વાણિયા પણ વેપારમાં પોહાણ હોય એનો વેપાર કરે, 80 રૂપિયાનો માલ હોય ને 3 લેતા હોય તો કરે, પણ 80 રૂપિયાનો માલ લઈને હવા 2 મળતા હોય તો એમાં પોહાય ને. એમ આત્માનામાં રાગ ને પર્યાયની રૂચિનું પોહણ છોડી દઈ. ભગવાન પૂર્ણાનંદનો નાથ કહે તેની રૂચિનું પોહણ પહેલું કહે, એ પોહાશે તને આત્મા, બીજી વાત નહીં પોહાય એ ચીજમાં. આવી વાત છે, રૂચિ રાખવી, રુચિ જ કામ કરે છે. અંદરની વસ્તુ ન્યાય જ્યાં પર્યાયની પણ જેને અપેક્ષા નથી એની રુચિ કામ કરે છે. પોષણ જો એ થયું તો ત્યાં કામ ત્યાં થાય છે, એની પોહાણ વિના એની રુચિ વિના કામ બિલકુલ નહીં થાય. પછી બેને જરી નામ આપ્યું છે, ગુરુદેવે પણ ઘણું કીધું છે. આ અંતરની રૂચિ ઘર કરવું અંદરમાં વર અંતરમાં વર અંતરમાં ઘર જ્યાં અનંત આંદરના ભાગર ભર્યા છે ત્યાં પ્રભુ ઢળ જેમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિ અરે આકાશના પ્રદેશ જે અનંત છે જે લોક બહાર પણ આકાશ છે આ જગત છે ચૌદ બ્રહ્માંડમાં અસંખ જોજનમાં ચૌદ બ્રહ્માંડ છે ભગવાનના જ્ઞાનમાં અસંખ જોજનમાં જણાવું એ સિવાય ખાલી ભાગ જેમાં જળ ને ચૈતન નથી એક આકાશ જ છે એવો ખાલી ભાગ દશે દિશા એ ક્યાંય અંત નથી કે હવે આકાશ અહીં થઈ રહ્યું એવો અનંત 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 ચારે દિશામાં નાસ્તિકને પણ વિચાર કરતા એને પાર નક્કી થવું જોઈએ કે આ આ ક્ષેત્ર જે આમ છે આમ 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 ચાલ્યું જાય છે પછી ક્યાં સુધી જાય છે એમ એમ અનંત 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 જોજન ને અનંત અનંત ચાલ્યું જાય છે છતાં ક્યાંક પૂરું થતું હા એવો જે આકાશનો સ્વભાવ એના જે પ્રદેશો અપાર એક પોઈન્ટ રોકે પરમાણુ જેટલા પ્રદેશને તેને પ્રદેશ કહીએ એવા આવા અમાપ આકાશના પ્રદેશો અનંત એથી પણ અનંત ગુણ આ પ્રભુ તારામાં ગુણ ભર્યા છે એથી અનંત ગુણ કદ ભલે શરીર પ્રમાણે હો પણ તારા અંદર કદમાં દોડમાં તો અનંત ગુણા ગુણ પડ્યા છે આકાશના પ્રદેશની સંખ્યા કરતા અનંત ગુણા ગુણ પડ્યા છે એની રૂચિકર પહેલી છે રૂચિ જ કામ કરે છે એમ તેઓ શ્રી અનેક રીતે સમજાવે છે બેનના વચન છે ગુરુદેવના વચનોમાંથી વિચારનો પ્રયોગ કરવો રૂચિ વધારતા જડી એ શુભ શુભ ભાવની પણ રૂચિ છોડતા જડી પાપના પરિણામનો તો પ્રેમ છોડ કરવો ભગવાનનો અપ્રેમ થાય છે નાથ પાપના પરિણામના પ્રેમમાં પ્રભુનો પ્રેમ દ્વેષ થાય છે તેમ પુણ્યના પરિણામના પ્રેમમાં પણ નાથ પ્રભુનો અનાથ એનો પણ દ્વેષ થાય છે તો આગળ વધીને વચન વિચારનો પ્રયોગ કર રૂચિ વધારતા જવી અટકવું નહીં મૂંઝાવું નહીં આવી અપાર ચીજને કેમ પહોંચી શકી મૂંઝાવું નહીં તેમ રૂચિને અટકાવી દેવી નહીં મહાપ્રભુ છે અંદરમાં એવી રૂચિને વધારવી જોઈ હે ભેદ જ્ઞાન માટે તીખી રૂચિ કામ કરશે જાણપણું ગમે તેટલું એ કામ નહીં કરે ક્રિયા કામ તારા દયાદા ને વ્રત ભક્તિના લાખ ને ક્રોધ જાણા એવા ભાવો છે એ કામ નહીં કરે પ્રભુ એ રૂચિ કામ કરે છે ભેદ જ્ઞાન માટે તીખી રૂચિ એ રાગ જે વિકલ્પ ઉત્પન્ન થાય તેની દશાની દિશા પરતર છે શું કીધું જે કઈ રાગ ઉત્પન્ન થાય છે ચાહે તો દયાદાન ગુણ કે ગુણગુણીના ભેદનો એ રાગની દશાની દિશા પરતર છે એ રાગ પર તરફના લક્ષમાં જાય છે અને રાગ વિનાની દશા જે શ્રદ્ધા છે સમ્યક દર્શનની દશા છે તે દશાની દિશા દ્રવ ઉપર જાય છે એની દિશા દ્રઢ છે. સમજાય છે? કઈ કોઈ પણ રાગ પરમાત્માની ભક્તિ નો પણ રાગ હોય એ રાગ પરની દિશા તરફ જાય છે, પર ઉપર જાય છે. અને સમ્યક દર્શનની રૂચિ કે સમ્યક દર્શન પહેલાની રૂચિ એ સ્વતર જાય છે. એની વાતો છે બાપુ. જગતને તો જાણીએ છીએ ભાઈ, ત્યાં તો આ તો 75 વર્ષથી તો આ અંદર છે. દુકાન ઉપરથી આ શાસ્ત્રો તો વાંચ્યા છે અનેકો, 70 વર્ષની ઉંમરથી. આ તો 90 થયા. ઘરની દુકાન ઉપર ત્યાં હું તો સાધરો હતો, જૂના સંસ્કાર હતા ને. આ વાત કે છે પ્રભુ, તું રૂચિ તો વધારતો જા, પ્રભુ અંદર બિરાજે છે સચિદાનંદ નાથ. આ એવી વાત પ્રભુ સિવાય વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ સિવાય ક્યાંય નથી પ્રભુ. એ રીતે ભેદ પાડીને બીજા કરતા આ કઈક બીજી ચીજ કે છે એમ ભેદ પાડીને રૂચિ વધારતો જા. સમજાણું કાંઈ? ભેદ જ્ઞાન હે માટે તીખી રૂચિ જ કામ કરે છે. જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક. હા હા હા. હું તો જ્ઞાયક સચી ગાથા હોય છે ને, નરી હોય પ્રમતો ન પ્રમતો, મારો નાથ પ્રમત ને અપ્રમત અવસ્થામાં છે નહીં. એટલે પ્રમત ગુણ સ્થાન જે પહેલેથી છઠ્ઠા ગુણ સ્થાન સુધી પ્રમત અને 7માંથી 14માં સુધી અપ્રમત, એ પ્રમત અપ્રમત વસ્તુમાં નથી. આ હા હા હા. એ ભરતભાઈ તમારે લખ્યો છે, નવી હોય મને તો મોઢે પાસ છે ભાઈ, પાસ છે હું કાયદો 6-7 હજાર શ્લોક કરેલા પેલા કંઠસ્થ. નવી હોય અપમતો ન પમતો જાણ દો દુજો ભાવો, એવમ ભણંતી સુધમ નાવો જો સૌ સોચે. આ મૂળ પાઠ છે. આ ભગવાન પ્રમાદી નથી, છઠ્ઠા ગુણ સ્થાન સુધીની દશા એ પણ નથી એમાં, અને અપ્રમત થી માંડીને 14માં ગુણ સ્થાન દશા એમાં નથી. એ તો જ્ઞાયક ભાવ છે. આ નવી હોય અપમતું ન પમતું જાણ દો દુજો ભાવો, એ તો જ્ઞાયક ભાવ છે. એ કૈયા કે છે જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક. એની રૂચિ હોય તો પુરુષાર્થ નું વર્ણન થયા વિના રહે નહીં. તો પુરુષાર્થ રૂચિ અનુયાય વીર્ય, જેની જેને પહોંચાણ ત્યાં તેનું વીર્ય કામ કર્યા વિના રહે નહીં. એટલે તેની રૂચિ કે પ્રભુ અંતર જ્ઞાયકમાં પરમાત્માનું દોડ પડ્યું છે. હા, એ સિદ્ધની પર્યાય પણ જેની પાસે એક સમયની અવસ્થા એવી એવી અણંતી અવસ્થાનું દળ એવું જે ભગવાન આત્મા એવું વિનાયક વસ્તુ છે તેની પ્રભુ રૂચિ કરે, અને રૂચિ કરતા પુરુષાર્થનું વર્ણનતાનું વધી જશે. એ બાજુ વધશે તો સમ્યક દર્શન થશે અને ત્યારે ભવનો અંત વિશેષ કહેશે.